मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्त मंगलम मंगल्यम सर्व कल्याण कारकम प्रधानम सर्व धर्मान जैनम जयतु शासनम जैनम जयतु शासनम।
આપણે પંચ પરમેશ્વરી નો પાઠ ચાલે છે, એની અંદર આપણે લાસ્ટ ટાઈમ અરિયંત ભગવાનના ગુણોની ચર્ચા કરી હતી. અરિયંત ભગવાનના મૂળ ગુણ 46 આપણે બતાવ્યા હતા. એકચ્યુઅલી અરિયંત ભગવાનના જે 46 ગુણ જે બતાવ્યા છે, હકીકત તો જેટલા પણ આત્મા છે એ બધામાં અનંત ગુણ જોવામાં આવે છે. અનંત ગુણ સંપન્ન આત્મા હોય છે, પરંતુ અરિયંત ભગવાનના 46 બતાવ્યા, સિદ્ધ ભગવાનના 8 બતાવશે, આચાર્ય દેવના 36 બતાવશે. તો કે છે કે આવી રીતે ઇત્યાદિ ઇત્યાદિ અલગ અલગ કેમ બતાવવામાં આવે છે? કારણ કે એકબીજાની, એક તો એ પદમાં રહેલા એ જે વિતરાગી જીવ છે તેની સ્પેશિયલ અલગ ઓળખાણ કરવા માટે એ ગુણોને બતાવવામાં આવે છે. સમજી લો કે આગળ એની વિશેષ ચર્ચા કરીશું, હું શું જે કહેવા માંગુ છું એને ત્યારે આપણે એને સમજીશું. આપણે અત્યારે આપણે અરિયંત ભગવાનને સમજો જોઈએ. તો અરિયંત ભગવાનના 46 મૂળ ગુણ બતાવ્યા, તો 46 ગુણોના માધ્યમથી એ અરિયંત ભગવાનના 4 ગુણ જે છે એ તો જેને કહેવાય આત્માશ્રિત છે. અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત વીર્ય, આ 4 તો આત્માશ્રિત છે. અને બાકીના જે 42 ગુણ છે, તો કે છે કે શરીરાશ્રિત છે, જે જેને કહેવાય પુણ્યના ઉદયમાં એ પ્રમાણેની વિભૂતિ જોવામાં આવે છે, કેટલાક દેવના દેવકૃત છે ઇત્યાદિ, જેને કહેવાય કે એ પ્રમાણે બહારના ગુણો પણ બતાવવામાં આવ્યા છે. એની બી ચર્ચા આપણે જોઈ કે આવા અરિયંત ભગવાનને વિશિષ્ટ પુણ્યનો ઉદય હોય છે, કે જન્મતાની સાથે એ પ્રમાણે અતિશયતાઓ જોવામાં આવે છે, કેવળ જ્ઞાન ઉપત્તા એ પ્રમાણે અતિશયતા જોવામાં આવે છે, અને દેવકૃત પણ એ પ્રમાણેની અતિશયતા જોવામાં આવે છે. એના માધ્યમથી અરિયંત ભગવાનની જેને કહેવાય કે ઓળખાણ થઈ શકે છે. અહીંયા અરિયંત ભગવાન એટલે એ 46 મૂળ ગુણની વાત કરી, એમાં લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે જેને કહેવાય કે અહીંયા અરિયંત એટલે તીર્થંકર પરમાત્માની અપેક્ષાએ વાત સમજવી. તીર્થંકર પરમાત્મા જ એકલા માત્ર અરિયંત નથી હોતા, તીર્થંકરને છોડીને પણ અરિયંત જોવામાં આવે છે. એની અંદર આપણે જોયું કે 10 તો જન્મથી અતિશય, 10 કેવળ જ્ઞાન ઉપત્તા અતિશય જોવામાં આવે છે તીર્થંકર પરમાત્માને, અને 14 દેવકૃત જોવામાં આવે છે, 8 પ્રાતિહાર્ય જોવામાં આવે છે, અને 4 અનંત ચતુષ્ટય જોવામાં આવે છે. આ પ્રમાણે 46 જે મૂળ ગુણ જે છે તે તીર્થંકર પરમાત્મા જે છે એને આપણે અત્યારે અરિયંત કહીએ છીએ, એમના એ પ્રમાણે મૂળ ગુણ જોવામાં આવે છે. હવે આપણે વાત થઈ હતી બીજી કે એમને કેવલી પણ કહેવામાં આવે છે. જીનાગમની અંદર કેવલીના અનેક પ્રકાર જોવામાં આવ્યા છે, એમાં મુખ્ય રૂપથી 7 પ્રકારની ચર્ચા આવે છે. એની અંદર તીર્થંકર જ કેવલીના જેને કહેવાય કે ભેદ જોવામાં આવે છે. બે કલ્યાણક વાળા પણ તીર્થંકર હોય, 3 કલ્યાણક વાળા પણ તીર્થંકર હોય, અને 5 કલ્યાણક વાળા પણ તીર્થંકર હોય. હવે તમે મને કહેશો કે આ બે કલ્યાણક વાળા અને 3 કલ્યાણક વાળા તીર્થંકરો ક્યાં જોવા મળે?
મહાવિદ્ય ક્ષેત્રમાં
હા, બહુ સરસ. મહાવિદ્ય ક્ષેત્રની અંદર જોવામાં આવે છે ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્ર, એની અંદર 5 કલ્યાણક વાળા તીર્થંકર જેને કહેવાય કે જોવામાં આવે છે. મહાવિદ્ય ક્ષેત્રની અંદર 3 કલ્યાણક વાળા જેને કહેવાય કે તીર્થંકર જોવામાં આવે છે. બે કલ્યાણક કેમ, એને બે કલ્યાણક જ હોય એમ કેમ કીધું કે મતલબ બે કલ્યાણક તીર્થંકર વાળા? હા બતાવો બતાવો.
પછી તીર્થંકર પદ દીક્ષા લીધા પછી બાંધ્યું હોય તો કેવળ જ્ઞાન અને મોક્ષ કલ્યાણ બે જ હોય.
બહુ બહુ સરસ, ફાઇન. બરાબર કે ભાઈ, મુનિ અવસ્થા ધારણ કરી લીધી, જે જીવે મુનિ અવસ્થા ધારણ કરી લીધા બાદ જેને કહેવાય કે એમને તીર્થંકર પ્રકૃતિનો બંધ થાય, તો જેને કહેવાય કે એમને જ્ઞાન કલ્યાણક અને મોક્ષ કલ્યાણક એ પ્રમાણે બે કલ્યાણક જોવામાં આવે. તીર્થંકર પ્રકૃતિનો બંધ ચોથા ગુણસ્થાન થી લઈને આઠમા ગુણસ્થાનના છઠ્ઠા ભાગ સુધી જેને કહેવાય કે એ જોવામાં આવે છે. એટલે પાછળથી પણ મુનિ અવસ્થા પછી પણ એનો બંધ થઈ શકે છે. અને ત્રણ કલ્યાણક હોય તો કેવી રીતે ઘટિત કરવા આપણે?
જન્મ પછી એમને જન્મ પછી ચોથા ગુણસ્થાનથી એમને તીર્થંકર ગોત્ર બંધ્યું હોય તો એમને,
હા, ગૃહસ્થ અવસ્થામાં, બરોબર છે. કે દાખલા તરીકે જન્મ પછી લે એટલે ગર્ભ કલ્યાણક જતું રહ્યું અને જન્મ કલ્યાણક જતું રહ્યું, તો ગૃહસ્થ અવસ્થાની અંદર કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ છે તો એને જો તીર્થંકર પ્રકૃતિનો જે એને બંધ થઈ જાય અને એ જ ભાવમાં એને મોક્ષે જવાનું હોય તો એને જેને કહેવાય ત્રણ કલ્યાણક જોવામાં આવશે. જેને કહેવાય કે તપ કલ્યાણક, જ્ઞાન કલ્યાણક અને મોક્ષ કલ્યાણક, આમ ત્રણ કલ્યાણક જોવામાં આવશે. અને પાંચ કલ્યાણકની અંદર જેને કહેવાય કે એ પ્રમાણે પૂર્વમાં જ જેને કહેવાય તીર્થંકર પ્રકૃતિનો એને બંધ કર્યો હોય તો હવે સમજો કે જ્યારે અહીંયા આગળ એ તીર્થંકર તરીકે અવતરશે તો ત્યારે જેને કહેવાય કે ગર્ભ જન્મ